તારીખ 7/3/1990 પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 359
સુખ અને આનંદ ગુણ ની વૃત્તિ પર્યાય છે. જ્ઞાન તો આકૃતા રહિત જ છે, એના ઉપરથી જ્ઞાન નું જે સુખરૂપ છે એ પણ સમજાય છે. જેમ જ્ઞાન ના પર્યાય ઉપરથી જ્ઞાન સામાન્યમાં રહેલું અનંત જ્ઞાન નો પત્તો લાગે છે, તેમ જ્ઞાન ની નિરાકૃતા ઉપરથી અનંત સુખ ની ખાણ નો પણ પત્તો લાગે છે. પછી એ ખાણ માંથી સુખ બહાર આવીને અનુભવ ભલે પછી કરશે, પણ જ્યાં એનો પત્તો લાગ્યો, એનો ભાવ ભાષણ થયું, જ્યાં એનો નિશ્ચય થયો, ત્યારે શ્રીમદજી કહે છે કે એને સુધારસ વર્તે છે. એને સુધારસ 27 વર્ષમાં આવ્યું છે, એ તો છે દૂધ ભાષામાં. મુખને વિશે સુધારસ વર્તે છે, એ વિષયમાં કુતૂહલ જગાય છે. સુભાષભાઈ આ શું છે કે એ એવી ચીજ છે કે જ્યાં અનંત સુખ અને અનંત જ્ઞાન નો પત્તો લાગે છે અને જીવને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ થાય છે. લક્ષણ તો સ્પષ્ટ અનુભવ રૂપ છે કે આત્મા મારો અનંત જ્ઞાન ને અનંત સુખ રૂપ છે. બસ હવે મને માનવ નથી, આ ખાન માંથી અનંત જ્ઞાન ને અનંત સુખ હવે માંથી જરૂર પ્રાપ્ત કરીશ, કેમ કે મારા વાત છે પ્રાપ્ત નથી. સોનાના ચોરો નો કાંકો દેખાઈ ગયો, કાંકો દેખાવાનો નથી, આખો ચોરો દેખાણો છે. એટલે એની પ્રતીતિ આવી ગઈ, જોયા વગર પણ પ્રતીતિ આવી ગઈ, એટલે એનું આખું પરિણામ છે. માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મ સ્વભાવ ભૂત જ્ઞાનનું જ એકનું જ અવલંબન કરવું. અવલંબન કરવું એટલે મૂળપણે એને મુખ્ય કરવું, સ્વપણે એને મુખ્ય કરવું, પોતાપણું એમાં સ્થાપવું, જ્ઞાએ કરીને, જ્ઞાને કરીને એને આક્રમણ કરવું. માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે, કે મતિ જ્ઞાન આદિ ભેદ જેમાં દેખાતા નથી, પર્યાયના ભેદ જેમાં દેખાતા નથી, ગુણના ભેદ પણ જેમાં દેખાતા નથી, એવા આત્મ સ્વભાવ ગુણ જ્ઞાન, આત્મા સ્વભાવ કહો કે જ્ઞાન સ્વભાવ કહો કે જ્ઞાન કહો, એ બધું અહીંયા એકાશમાં છે. તેનું એકનું જ અવલંબન કરવું એટલે કે એને સ્વપણે પોતાનો જ આધાર લેવો, પોતે વિકલ્પનો, રાગનો, શરીરનો કે સંયોગનો આધાર છોડી દેવો, એનું એકનું જ અવલંબન કરવું. તેના અવલંબનથી જ નિષ્પન્ની પ્રાપ્તિ થાય છે. એ અવલંબન લેતા અનુભવ થાય છે, પ્રાપ્તિ કહો અનુભવ કહો એક જ વાત છે. તેના અવલંબનથી જ એટલે તેનો આધાર લેવાથી જ સ્વાનુભવ થાય છે, સ્વરૂપાનુભવ થાય છે, આત્મપર પ્રત્યક્ષપણે સાક્ષાત્પણે અનુભવ ઉચ્ચર થાય છે. અને એ અનુભવ થતાં ભ્રાંતિનો નાશ થાય છે. હું ફલાણો માણસ છું, હું ફલાણો ફલાણો છું, એ બધું છૂટી જાય છે. જે કૃષ્ણના જેટલા સંબંધો પૂર્વકર્મના ઉદય છે અને જેટલી પોતાની પર્યાયો પૂર્વકર્મના ઉદય નિમિત્તે થાય છે, એ બધી ખરેખર મારું સ્વરૂપ નથી, એવું કોઈ મારું સ્વરૂપ નથી, આ એક વેશ છે. જેમ નાટકની અંદર કોઈ પાત્ર પોતાનો વેશ ભજવે છે તેઓને ખ્યાલ આવી જાય છે કે આ એક વેશ ભજવવાનો પ્રસંગ છે, મારું મૂળ સ્વરૂપ કોઈ બીજું છે, એમ એને ભ્રાંતિનો નાશ થાય છે. જે વેશને ખરેખર પોતાનું સ્વરૂપ માને છે તે ભ્રાંતિગત છે અને એ ભ્રાંતિનો નાશ થઈ જાય છે. ભ્રાંતિનો નાશ થાય છે, આત્માનો લાભ થાય છે, સર્વજ્ઞ પદનો લાભ થાય છે, નિર્વાણ પદનો લાભ થાય છે, પરિપૂર્ણ શુદ્ધાત્મ પદનો લાભ નામ અનુભવ થાય છે અને અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે. પરિહાર એટલે નાશ કરો, અનાત્મ પણ જે છે એનો નાશ થાય છે. પછી પોતે જળ વાળો, શરીર વાળો, સંયોગ વાળો, રાગ વાળો એ બધો નાશ થઈ જાય છે. એમ થવાથી કર્મ જોડાવર થઈ શકતું નથી, એટલે કે ઉદ્ધવ કર્મ છે એનો અનુભવ તૂટી જાય છે. પાપી કર્મ બધાનો અનુભવ તૂટી જાય છે. પ્રગતિનો ઉદેશ ચાલે છે કે ઉદયમાં પથ્થર નાશ થાય છે, પણ જે સત્તામાં રહેલું કર્મ છે એ ઉદયમાં આવ્યા પહેલા જ એની શક્તિ ઘટી જાય છે. અનુભવ કરવો એટલે શક્તિ ઘટે. રાગ દ્વેષ મોહ પોતાને ઉત્પન્ન થતા નથી, ગમે તે સંયોગો વિયોગો ગમે તે પ્રકાર લઈના ઉભા થાય, પણ પોતે માત્ર એનો સાક્ષી થઈને રહી જાય છે. પોતે રાગી દ્વેષી થઈને એ સંયોગ વાળો પોતે રચી એમ જાણતો હોવાથી અને પોતાના અસ્તિત્વની બહાર એ બધું બનતું હોવાથી જરા પણ એ વિષયમાં રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થતો નથી. રાગદ્વેષનો ઉત્પન્ન થતો નથી એટલે રાગદ્વેષનો વિના શરીરને કર્મ આશ્રવતો નથી. જે રાગદ્વેષના નિમિત્તે આશ્રવ થતો હતો તે આશ્રવ થતો નથી. આશ્રવ થતો નથી એટલે શરીરને કર્મ બંધાતું નથી, કેમ કે બંધનું કારણ આશ્રવ છે એટલે કર્મ બંધાતું નથી. અને પૂર્વ બંધાવેલું જે કર્મ હતું તે ઉદયમાં રહેલું છે એટલે ભોગવાયું થતું ઉદયમાન થયું હતું અને સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત મોક્ષ થાય છે. ટીકામાં આ વાત એટલા માટે લંબાવી છે કે સૂત્ર કરતા આચાર્ય દેવે નિર્વાણને પ્રાપ્ત થાય છે સમસ્ત કર્મ નો અભાવ થવાથી સાક્ષાત મોક્ષ થાય છે. આવું જ્ઞાન ના અવલંબન નું મહત્વ છે. જ્ઞાન સામાન્ય નો અવલંબન લેતા નિર્વાણ પદની પ્રાપ્તિ થાય. સાદી અનંત અનંત સમાધિ સુખમાં આ જીવ રહે અને અનંત કાળનો અનંત દુઃખનો નુકસાન ઘટી જાય, નુકસાન અનંત ન થાય અને સુખનો લાભ અનંતો થાય, એમ બધી બાજુ ડબલ ફાયદો છે. એટલો મોટો કારણ જોઈને અવલંબન જે લેવું, જ્ઞાન સામાન્ય સ્વભાવનું જે અવલંબન લેવું એ કેટલું મહત્વ વાળું છે એ વાત દર્શાવે છે. એ રીતે 204 ગાથામાં જ્ઞાન સાધન છે અને જ્ઞાનની મુખ્યતાથી સ્વરૂપ પ્રાપ્તિ છે, નિર્વાણ પ્રાપ્તિ છે તે વાતની આચાર્ય મહારાજે અહીંયા સિદ્ધિ કરી છે. વિશેષ અધિકાર
શરીરથી જીરો કેવી રીતે પડાય, જ્ઞાન સામાન્ય ના વિધો જે
સિદ્ધિ બુદ્ધિમાં ન બેસે એવી રીતે સામે આવતી હોય
ત્યારે કોઈ પણ જીવે એવી ઉતાવળ ન કરવી જોઈએ કે આમાં કઈ ભૂલ છે. એ ઉતાવળ કરવી જોઈએ. પોતાને ન સમજાતું હોય ત્યારે આમાં એવું કે શું વિશિષ્ટ કારણ છે, એવી તો કોઈ શું ગૂઢતા છે, શું ગંભીરતા છે કે જે સીધી રીતે સમજાતી નથી, એવી કોઈ જિજ્ઞાસામાં આવીને સમજવાનો પ્રયત્ન કરવો. જો એ પ્રકારે પ્રયત્ન ન કરે તો એની બુદ્ધિ તો સ્વીકારવાની નથી, એટલે એને એમ લાગે આમ તો ન કહેવું જોઈએ, આમ કહેવું નથી એમ લાગશે. એમ કહેવું ન જોઈએ કે પદ્ધતિ અભિનય થઈ જ નથી એવું કાંઈ પણ લાગે ત્યારે ભક્તિના પરિણામ તો થાય, પોતાના અભક્તિના પરિણામ મોટો દોષ કરે. સૌથી મોટો દોષ તો એને સૌથી મોટો દોષ એના માટે કહેવાય છે કે એનું બીજું નામ સ્વછંદ છે અને સ્વછંદ છે એ મહાદોષ. કઈક મારા મારી સમજણમાં એવી ક્ષતિ છે, એવી કોઈ ખામી છે કે જેને લઈને આ વાત મને સમજાવી. આચાર્ય મહારાજે કહે છે, જ્ઞાની પુરુષે કહે છે કે પરમ સત્ય છે એ વાત ચોક્કસ રાખવી, એ વાત ધ્રુવ રાખવી, અને એમાં તો સ્વપ્નમાં પણ શંકા દૂર કરવી નહીં, શંકા એમ કરવી. વધારે બુદ્ધિવાળા દેખાય છે એવી કોઈ પણ ભૂલ કરે છે, આટલી વાત તો બરાબર છે, પણ આ એક વાત નાખતી ચિંતા વિશેષતા પ્રદર્શિત કરે છે એવી એનો અર્થ એ છે કે તારે બુદ્ધિની પહોંચી મર્યાદા છે અને જે વાત બરાબર નથી લાગતી ત્યાં તારી બુદ્ધિ પહોંચી નથી એમ સમજીને પોતે પોતાને એક ધીરજથી સમજવાની જિજ્ઞાસાને ભાવના રાખવી, એમાં ધીરજ રાખવી અને સમજવાની કોશિશ કરવી. બહુમાન જાળવીને બહુમાન રાખીને એ કોશિશ કરવી જોઈએ. મોક્ષની ભૂમિકામાં પણ પ્રસંગતા વાલ રાખે. સમય સાવધાની આગાદીને પૂર્વના કયા છે પ્રકૃતિ માટે પ્રસંગતા ક્યાં સ્વભાવને દ્રષ્ટિમાં પકડ કેવા પ્રકારની છે એવી વાત કરવી છે, વિશિષ્ટ શૈલી છે. જેમ કોઈ પોતાને ત્યાં ઉત્પન્ન થયેલ પોતાના પુત્રને કોઈ પોતાની ખાનદાનની વિરુદ્ધ અકાર્ય કરે ત્યારે કેવી રીતે કે કોઈ બીજા મારા ખાનદાન ભાવ પુત્રને આપે આત્માનું જે પરમાત્મ તત્વ છે એની કેટલી વિરુદ્ધતા છે અને દ્રષ્ટિને એનો કેટલો બધો નિષેધ છે એ બતાવવા માટે એને પુત્ર છે. તીવ્રપણે સ્વભાવનો આદર કરવા માટે જે દ્રષ્ટિનું કાર્ય છે અને તીવ્રપણે વિભાગનો નિષેધ કરવા માટે આવી તીખી પ્રથમ શ્રેણી કહેવાય છે. નિગમકરના શીખા વચનો જોઈને કઈ મરણ સમજાય છે. આ જે ભાવનકરણના દ્રષ્ટિકોણ છે અને એને લઈને જે વિમાનનો નિષેધ છે એ બહુ એક ઊંચો મરણવાળો ભાવ છે. એટલે વચન ગોચર છે. એને વચન ગોચર કરવા માટે આવી શૈલીનો ઉપયોગ કરવો પડે. ખાસ કરીને દૂરદર્શન ઉત્કૃષ્ટ આત્મભાવના આવે છે. દર્શન નું કારણ છે સમયતા તો પોતે એમ છે. પરંપરાની ભાવનાંતર તત્વ છે. શૈલી બદલાવા છતાં આપણે જરાય બદલાતા ત્યાં પણ ભૂતાર્થને ઉપા દેતા છે અને અહીંયા પણ ભૂતાર્થને ઉપા દેતા છે. ભલે ત્યાં નવ તત્વને સાથે ભૂતાર્થની ઉપા દે તો બંને જગ્યાએ માટે વિરુદ્ધતા મૂળ વાત બંને વિરુદ્ધતા ત્યાં તમના વિકલ્પ નો વિષય છે. પોતાની ભાવના અર્થે પોતાના સ્વરૂપની ભાવના અર્થે એવી રચના છે. બધી જગ્યાએ એક જ સરખું પ્રયોજન જળવાય છે. કોઈ પણ જગ્યાએ પ્રયોજનનો ફરક પડતો નથી. મને પ્રથમ શ્રેણીમાં રાગને વિભાવ કર્યો હોય, રાગને ઉજ્જવળનો કર્યો હોય અને રાગને બંનેને માં પ્રકૃતિ સ્વભાવ કરવાને બંનેમાં એક શબ્દનો પ્રયોગ કર્યો હોય ત્યારે રાગની પ્રકૃતિ એટલે ઉજ્જવળ રાગ ભાવ કરવી જ્યારે લાગણી પ્રધાનતા ન હોય મન દોષાય ત્યારે જ્ઞાન સામાન્યને કેવી રીતે પકડી શકાય. જ્યારે રાગની પ્રધાનતા ન હોય ત્યારે જ્ઞાન સામાન્યનું ગ્રહણ થઈ શકે. રાગની પ્રધાનતા ન હોય તો જ્ઞાન સામાન્યનું ગ્રહણ થઈ શકતું નથી. કેવી રીતે થાય છે? એક તો જ્ઞાન જ જ્ઞાનને વેદે એ જેનું ગ્રહણ છે અને જ્ઞાનમાં જ્ઞાનનું વેદન છે. રાગની પ્રધાનતા થશે આવીભૂત થતું હોવાથી તે ગ્રહણ કરવાની પરિસ્થિતિમાં હોય છે અને તે ગ્રહણ થઈ શકે. આવે ત્યારે એમ જાણે કે રોગ મને થયો અને એમ જ લાગે છે તે જ રીતે રાગ અમને થાય છે તેમજ અમને લાગે છે તો વિજ્ઞાન કેવી રીતે થાય રોગ આવે છે ત્યારે શરીરના એકત્વ બુદ્ધિ એને દેહાત્મ બુદ્ધિ કહે છે એને લઈને એમ લાગે છે કે મને રોગ છે પણ શરીર તો ખરેખર આત્મા નથી અભ્યાસથી દેહાભ્યાસથી એમ લાગે છે કે મને રોગ છે પણ પોતાના જ્ઞાનના અનુભવને તપાસ તો જ્ઞાન શરીરમાં વ્યાપતું નથી અને જ્ઞાન રોગમાં પણ વ્યાપતું નથી કેમ કે ન તો જ્ઞાનમાં રોગ છે ન તો જ્ઞાનમાં શરીર છે જ્ઞાનમાં રોગ કે શરીર જો શરીર નથી તો શરીરની કોઈ અવસ્થા રોગ તો શરીરની અવસ્થા છે જ્ઞાન ને પકડે જ્ઞાન ને ગ્રહે જ્ઞાન ને તપાસે તો જ્ઞાનમાં તો શરીર નું નહીં જ્ઞાનથી જ્ઞાનની પકડમાં નથી એટલે શરીરની પકડમાં તો આના દિવસે અભ્યાસમાં છે એટલે રોગ વખતે એના દિવસે થયો તેથી દુઃખી પણ થાય છે નવા કર્મ પણ અસરતા બાંધે છે નાના વૈજ્ઞાનિક પિતા તે જ રીતે વાઘ અમને થાય છે એમ જ અમને લાગે છે રામમાં રાગ કર્યું છે કે ચારિત્રમાં વિકારી થઈ જાય છે જીવનો પર્યાય હોવાથી એમાં તો લાગવું એ તેજે બની જાય છે પણ ભિન્ન જ્ઞાનને ભિન્નપણે અનુભવ કરવાથી ત્યાં સુધી તે જ્ઞાન થતું નથી અને ત્યાં સુધી રાગ પર પણ એ જણાતો નથી રાગ સ્વપણે અનુભવાય છે પરપણે અનુભવાય નહીં પરનો અનુભવ થઈ શકે નહીં પરપણે જણાય બંધ તત્વમાં બંધ અધિકાર સાથે સાતમાં શ્લોક ત્યારે કર્યું છે આચાર્યજીમાં કે ઉપયોગમાં રાગા લઈને જે લઈ આવે છે તે બંધ અથવા ઉપયોગનું જ્ઞાનનો રાગ સાથે પ્રતિબંધ પણ તન્મય પણ એકમેક પણ એને ભાવબંધ કરવામાં આવે એ બંધનો સ્વરૂપ છે નિશ્ચિત બંધનું સ્વરૂપ છે તો બંધ એટલે શું કે રાગ અને જ્ઞાનનો ભાવમાં એકત્વ અનુભવ કરવું તે અથવા જ્ઞાનમાં રાગને લઈ આવો એટલે રાગમાં હું પણ જ્ઞાન કરે કે જ્ઞાન કરે કે આત્મા કરે એનું નામ છે તો ભિન્ન ભિન્ન તત્વો તત્વ દ્રષ્ટિએ બધું ભિન્ન ભિન્ન છે દલિત કરે છે આત્માની પર્યાય ને તમે સર પરના કે નામ પ્રયોજન છે કે આત્માને ભિન્ન પાડીને શુદ્ધાત્માનો અનુભવ કરવાનું પ્રયોજન છે કે અને તત્વ દ્રષ્ટિએ રાગ ને આત્મા એક તત્વ છે કે રાગ ને આત્મા જુદા જુદા તત્વ છે નવ તત્વમાં રાગ ને આત્મા એક તત્વ છે જીવ તત્વ છે તે રાગ તત્વ છે તો આત્મા ને નવ તત્વમાં આવે છે વસ્તુ હશે તો પાપ તત્વમાં આવે છે વસ્તુ ભાગ હશે તો પુણ્ય તત્વમાં આવે છે તત્વ દ્રષ્ટિએ જે તત્વ જુદા છે એનો એ પણ જુદો આ આત્માનું આત્માપણું જુદું છે, જ્ઞાનનું જ્ઞાનપણું જુદું છે, રામનું રામપણું જુદું છે, એની જાત જુદી છે. એક સ્વભાવ છે ને એક વિભાગ છે. બંને અનુભવ ગોચર થાય છે પર્યાવરણમાં હોવાથી, પણ એક જાતના નથી. એકમેક પણ અનુભવે છે ત્યારે ભેદ જ્ઞાનનો અભાવ થાય છે, ત્યારે જીવ બંધાય છે. જ્યારે ભિન્નને ભિન્ન અનુભવ કરે છે ત્યારે ભેદ જ્ઞાન થાય છે. એટલે જીવની અવસ્થામાં થતો હોવા છતાં એની પકડ કરવાની, એનો નિષેધ કરવાનો છે અને સ્વભાવમાં આગળ કરવાનો છે. જ્ઞાનમાં એટલું જરૂર જાણે છે કે અપરાધ જીવમાં, જીવનો અપરાધ જ્ઞાનમાં છતાં તે જીવમાંથી અભાવ કરવાને લાયક છે. ચૌદો કરે છે દુબળા માણસને, ચૌદો કરે ત્યારે મોટો જરા બહુ મોટો રૂપાળો લાગે, ગોપા ઘડીઓ ઉતરી જાય. ચૌદો છે એ બહુ સારું છે એમ કરે તો બની જાય. એમ રોગ શરીરની અવસ્થા છતાં એનો નિકાલ કરવો જોઈએ, એનો અભાવ કરવો જોઈએ. એમ રાગ જીવની અવસ્થા હોવા છતાં એનો નાશ કરવો જોઈએ, નાશ કરવાની રીતે છે, રાખવાની રીતે માટે એનો નિષેધ છે. અને શુદ્ધ આત્માથી મહેનત કરવું છે, શુદ્ધ આત્માની ઉપાસનામાં એનો નિષેધ સહજ થવા જોઈએ. આચાર્યોને પર્યાયથી ભિન્ન કહેવામાં કઈ રીતનું વિજ્ઞાન કરાવવું છે ધર્મ જુદા જુદા છે, બંને એક પદાર્થની સત્તામાં આવેલો છે. જે પરમ તત્વ છે એ મુખ્ય ભગવાન છે, એક સમયની અવસ્થા છે તેના આવે છે. જ્યાં સુધી સમ્યક દર્શનને આ વિષય સાથે લાગેલો રહ્યો છે ત્યાં સુધી સમ્યક દર્શન માત્ર એ પરમ તત્વને પરમાત્મ તત્વને જ સ્વસ્થ રૂપે ગ્રહણ કરે છે, સ્વસ્થ રૂપે સ્વીકારે છે અને એ સિવાયના કોઈ પર્યાય ભાવને, ચાહે અશુદ્ધ હો ચાહે શુદ્ધ હો કે ચાહે શુદ્ધ હો, તો પણ એને સ્વસ્થ રૂપે સ્વીકાર. દર્શનમાં સંતા ગુણમાં સમ્યકપણે પરિણમતા આ પ્રકારના ભાવની સ્થિતિ ઉભી થાય છે. એ સમય દર્શનના પરિણામને સ્પષ્ટપણે પૂરેપૂરી રીતે કહેવું કહેવાનું વચનમાં સામેલ છે. એનો બહુ ભાગ વચન ઉચાર છે. એટલે એને ભિન્ન ભિન્ન શૈલીથી કહેવાનું પડે છે. ઉચાર કહે જાય છે કે વક્તું ચ શ્રોતું ચ અનધિકારત્વાત્, સમ્યક દર્શનને કહેવા અને સાંભળવામાં કોઈ બી સમર્થતા નથી, કોઈ નસબો નથી આવી ગયા, કોઈ આપણને અપેક્ષા નથી રાખી પાસે કોઈ કહેવા ને સાંભળવા સમર્થ. કેમ કે માને જે અગોચર વચન અગોચર પણ સર્વથા વચન અગોચર બહુ ભાગ્ય જો સર્વથા વચન ગોચર હોય તો એનું નામ સમ્યક દર્શન કેટલું પણ ન કહેવાયું હોય એ નકુર આવશે. સમ્યક દર્શન એટલું તો વચન આવ્યું કે નહીં, કેટલું ના આવ્યું હોય, માટે સર્વથા તો લાગુ પડતું નહીં. તો એ સિવાય ભિન્ન ભિન્ન રીતે અનુભવી નામમાં આવે મહાપુરુષ એ વિષયને વ્યક્ત કરવા માટે અનેક શૈલીથી વાત કરી છે. એમાંની આ એક શૈલી જે પ્રકાશની મુખ્ય શૈલી છે એમાં એ વાત આ વાત કેવી રીતે આવે છે કે એક સમયની પર્યાય તો ભિન્ન છે એમ કરીને પરમાત્મ તત્વને સિદ્ધ શ્રદ્ધાના આવલંબનમાં લેવા માટે જે એમના વચનની અંદર ધ્વની રહેલો છે એ ધ્વનિનો એ દ્રષ્ટિકોણથી અભ્યાસ કરાયો નથી પ્રકાશ સામે લઈને બેસન કોઈ એવો વિષય છે એ ઘણી ઘણી વાતો કરી છે. તો એ રીતે એ માત્ર વિકલ્પનો વિષય વારંવાર વિકલ્પમાં આવે તેથી કાયમ રહેતો એ વિષય નથી, એ તો સાક્ષાત શ્રદ્ધાનું પરિણમન થવું જોઈએ છે કે જે પરિણમન જે શ્રદ્ધાના બળને લીધે સર્વગુણોનું અનુસરણ ચાલુ થઈ જાય. અનંત ગુણોનું અનુસરણ એ પરમાત્મા તત્વને અનુસરવા લાગે દ્રષ્ટિના પરિણામનું રહસ્ય રહેલું છે. જૈન દર્શનની ટોપ સિક્રેટ છે જેને એમ કહી શકાય કે જૈન દર્શનની એ ટોપ સિક્રેટ છે. કૃપાવતીના સંદર્ભમાં લખે એ ગુજરાતમાં અપૂર્વક ભાવનામાં કર્યો છે કે ભાવમોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ રાગદ્વેષના તો સંભાવ છે, જીવન મરણના તો સંભાવ છે, ગુરુને સોનું એના તો સંભાવ છે, ગુરુને સોનુને માટીમાં તો સંભાવ છે, પણ ભાવની મોક્ષ તો જીવની અવસ્થા છે એમાં શુદ્ધ સંભાવ સિદ્ધાંતો છે. વાતો જયારે દ્રષ્ટિ સાધી થાય છે ત્યારે કેટલી મહત્તા રહેલી છે, કેટલો પરમાર્થ રહેલો છે, કેટલી સાધનાનો જોર વધે છે ત્યારે કહેવામાં આવે છે. ત્યારે એમના પ્રત્યે ભગવાન ભક્તિ થયા.